શાસનની સત્તા કે અર્થની સત્તા, પૈસાની સત્તા પણ કામ કરતી નથી. ત્યાં આગળ ભગવદ કૃપાની સત્તા, ભગવદ ભજનની સત્તા કામ કરતી, અને એ પણ નિર્વ્યાજ. એનું અનુશાસન મુક્ત અનુશાસન હોય, છતાં એ ધર્મનું અનુશાસન છે, સત્વનું અનુશાસન. ત્યાં આગળ શાંતિ છે, સાત્વિકતા. પણ એ સમૃદ્ધિ એટલી બધી વિશાળ છે, એટલી મહાન છે કે અવધૂત એવા સ્વયં જય મહારાજ યોગીરાજ પણ એને એ અવસ્થાને, એ ભજનની સંપત્તિ જેની પાસે છે એને રાવ કહ્યો. અને રાવ એટલે પરિપૂર્ણ, જેની પાસે સર્વસ્વ છે, બધા સુખો જેની પાસે, અને આત્મસુખ જેની પાસે છે એની પાસે આ જગતમાં બધું જ છે. જે પ્રાપ્ત કર્યા પછી બીજું કાંઈ મેળવવા પણ રહેતું નથી, જેને માણ્યા પછીથી બીજા કશાની ઈચ્છા રહેતી નથી, જ્યાં પહોંચ્યા પછી બીજે ક્યાંય જવાનું રહેતું નથી. અને એવી સંપત્તિ, એવી સત્તા જેને પ્રાપ્ત થઈ છે ભજનાનંદની, આત્મા આત્માના સામ્રાજ્ય સામ્રાજ્યની, અને આત્મ સામ્રાજ્યના રાજા મહારાજ સમ્રાટ એને મહારાજે પોતાના શ્રીમુખે રાવ કર્યો. એ રાવની અવસ્થા, રાવ તમે રંગે રમો, અને સર્વસત્તાધીશ હોય એ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વૈર વિહાર કરી શકે છે, સ્વતંત્રતા પ્રમાણે, સ્વચ્છંદ નહીં, પોતાની આત્માનુભૂતિ પ્રમાણે, પોતાના સાત્વિક સામ્રાજ્યની અંદર રહીને મુક્ત આનંદ તમે રંગે રમો, જે કોઈ ઈચ્છા હોય એ પ્રમાણે તમે એની અંદર વિહાર કરી શકો. એને કહ્યું રાવ તમે રંગી રહો, મુક્ત વિહાર. છતાંય મહાપુરુષો પોતાની અંતર્મુખ અવસ્થાને કારણે અને અંતર્મુખ અવસ્થાને લીધે ક્યારે પણ એનાથી બહાર નીકળતા નથી. મુક્ત અવસ્થા ખરી, અંતર્મુક્તા નહીં. બહિર્મુક્તાની જે સ્વતંત્રતા છે એ કદાચ સ્વચ્છંદ બનાવશે, પણ અંતર્મુક્તાની જે સીમા છે, જે સામ્રાજ્ય છે, એ સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં નહીં જવા દે. કારણ પોતાનું પૂર્ણ નિયંત્રણ છે પોતાની ઉપર, જેને પોતાની ઉપર નિયંત્રણ હોય, જે પોતાની ઉપર, પોતાના મન, પોતાના વિચારો ઉપર, પોતાના વ્યવહાર ઉપર ખૂબ જ સારી રીતે નિયમન રાખી શકતો હોય, અનુશાસન રાખી શકતો હોય, એ જ અવધૂત કોટીની અવસ્થા સુધી પહોંચી શકે. બાકી મન તો રખડાવનારું છે, મન રઝડાવશે. મન કી ગતિ અટપટી, ઝટપટ લખે ને કોઈ, મન કી જો ખટપટ મીટે તો ઝટપટ દર્શન. મનની ખટપટ જો દૂર થાય જીવનમાંથી તો આત્મદર્શન તરત જ થઈ જાય, વાર ન લાગે. પણ મનની ખટપટ દૂર કરવી ઘણી અઘરી, કઠિન ને મુશ્કેલ છે. છતાંય ભગવદ શરણે અને ભગવદ સ્મરણે આત્માનું અનુસંધાન કરવાથી એ ખટપટ મનની પણ શાંત થઈ જશે. કંઈ એવું અશક્ય નથી. અશક્ય એને માટે છે જે પામર છે. મન ઉપર અનુશાસન કરવું એ અશક્ય માત્ર વૈભવશાળીઓને, વિલાસીઓને, વિષયોને છે. જેની પાછળ વ્યસન અને વાસનાઓ છે એ પોતાના ઉપર નિયંત્રણ નહીં રાખી શકે. પોતે સ્વયં નિયંત્રિત હશે તો એ સંયમ વડે શાંતિ મેળવી શકશે. મનને શાંત રાખવા માટે નિયંત્રણની આવશ્યકતા છે, અને એ નિયમન જીવનને પણ સુમાર્ગે લઈ જશે, સરસ માર્ગે. અહીંયા જેને આત્મતત્વ પ્રાપ્ત થયું છે એના માટે મહારાજ તો કે છે બસ રંગે રમો, એના માટે બિલકુલ એટલી સ્પષ્ટ વાત કરી કે એને કોઈ બંધન નહીં, મુક્ત અવસ્થા. ન સ્ત્રી ગુણની પથવી જરદામ કો વિધિ કો નિષેધ, એવી જે અવધૂતિ અવસ્થા, એને કોઈ વિધિ નિષેધ નથી, એ મુક્ત રીતે કોઈ પણ વ્યવહાર કરી શકે છે, છતાં નિર્લેપ થઈ. એક વાર આત્મસ્થ અવસ્થા જેને પ્રાપ્ત થઈ ગઈ, આત્માનુભૂતિ એક વાર થઈ ગઈ ને પછી એ મુક્ત વિહાર કરશે, જે કઈ વ્યવહાર થતો હશે પણ હું નથી કરતો એ સહજિત થઈ જાય છે, એનો કરતા હું, અહંકાર છૂટી જશે આપોઆપ, અને સાહજિકતાથી જીવન પણ ચાલ્યા કરશે, નભશે અને પાર પણ ઉતરી જશે. તો એ જે અવસ્થા છે આત્મસ્થ, એની અંદર રહીને એની વાણી, એનો વ્યવહાર, એની દ્રષ્ટિ, એની ગતિ, એની ચાલ, બધું એક અવસ્થા વાળું હશે, એક સ્થિતિ વાળું હશે, એમાં કોઈ કોઈ પણ જાતની ચંચળતા નહીં હોય, એમાં કોઈ વિકૃતિ નહીં હોય. જે પૂર્ણ બ્રહ્મ છે, અને એના માટે મહારાજ ને માટે કહ્યું કે નયન કેવા છે, પુલકિત નયન, અને એની અંદર સહેજ પણ દ્રષ્ટિમાં સહેજ પણ વિકૃતિ નથી, વિકાર નથી. દ્રષ્ટિમાં વિકૃતિ વિકાર ન રહેવો એ બહુ સહેલી વાત નથી. શીલ સુધા સમ પુલકિત નયન, જેની દ્રષ્ટિમાં ચારિત્ર્યનું અમૃત ટપકતું હોય ત્યારે પણ મનની અંદર કે તે દ્રષ્ટિની અંદર સહેજ પણ વળાંક ન આવે, વિકૃતિ ના આવે, એમાંથી સહેજે દુર્ગંધ ના આવે. જેમ ઘી વાસી થાય તેમાંથી દુર્ગંધ આવે, તેલ બહુ દિવસનું થઈ જાય તો એમાંથી ખોરાકની વાસ આવે, પણ શીલ સુધાસમાં પુલકિત નયન, એના નયનોમાં, એની વાણીમાં, એના વ્યવહારમાં ક્યાંય પણ વિકૃતિની વાસ ન આવે, છતાંય મુક્ત હોય એ પોતાની આંખ વડે, પોતાની દ્રષ્ટિ વડે સૌંદર્યને પી શકતા હોય પણ એને પણ એની અંદર વિકાર ન હોય. તો આ રાવ તમે રંગે રમો, મુક્ત, કોઈ એને વિધિ નહીં, કોઈ નિષેધ નહીં, કોઈ બંધન નહીં, જે પણ ક્રિયા કરે ને એ માત્ર પોતાના આત્માની અંદર સાથે. જેને આત્માનંદ આવતો હોય એને શરીરના આનંદનો, શરીરના આનંદની એટલી નહીં પડી, ભોગોમાં એટલો સ્વાદ નહીં આવે જેટલો આત્માનંદની અંદર સ્વાદ હશે. અને એ રંગ છે કયો, જે મીરાને લાગ્યો એ રંગ, કે જેની ઉપર બીજો કોઈ રંગ ચડે, બીજો કોઈ રંગ ચડે નહીં અને બીજો કોઈ દાગ લાગે નહીં, એવો નિરંતર અને અખંડ રંગ એ લાગ્યા. અને એ રંગની અંદર જે એક વાર રંગાઈ ગયો બસ એને આ જગતની બીજી કોઈ પણ વ્યવધાન એને સ્પર્શ, બીજો વ્યવધાન એને સ્પર્શ નહીં કરી શકે, મુક્ત. અને જેને સર્વતંત્ર સ્વતંત્ર કહીએ તે કોઈનું બંધન નહીં, જીવન મુક્તિ સમજી લો. રાવ તમે રંગે રમો, જીવન મુક્તિની અંદર આનંદ લેતો હોય છતાં એને કોઈ પણ દુઃખ નહીં, અપમાન તો એની અંદર પણ કઈ નહીં, કોઈ આવીને કંઈ એનું લઈ જાય તો મનમાં શેજ પણ ખટકાટ ન લાગે, એને કંઈક બોલી જાય તો એના મનની અંદર સહેજ પણ રંજ ન આવે, એ પોતાની મસ્તીમાં જ રમ્યા કરતો હોય, પોતાનામાં જ રમ્યા કરતો હોય, આત્માની અંદર. બહારના વ્યવહારમાં આવે તો કંઈક અપમાન જેવું લાગે ને, દુરાચાર જેવું લાગે ને, પણ પોતાની મસ્તીની અંદર એવો રંગે રમતો હોય કે બહારના વાતાવરણની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ જ ના હોય. બહાર શું થાય છે, જેમ આપણે સાંભળીએ છીએ આપણા ગ્રંથોની કથાઓમાં કે યયાતિ જેવા કેટલાય રાજાઓ થઈ ગયા કે એ પોતાનું શાસન અસ્તવ્યસ્ત થયું, પ્રજા દુઃખી થઈ, છતાંય પોતાના નિજ સુખમાંથી, પોતાના વિષય ભોગોમાંથી બહાર નીકળવાની તૈયારી નથી. બહાર કાઢવાને બહાર પૃથ્વીરાજને બહાર કાઢવાને રાજ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. જેમ અંદર જઈને પોતાના ભોગોની પાછળ પાગલ થઈ ગયો હોય, બહારની કોઈ દુનિયાની કશી જ ના પડી હોય, એમ અંતર્મુખ અવસ્થામાં પણ એ પોતાની અંતર્મુખતાની જે સુખની સ્થિતિ છે, આનંદ છે, એમાંથી બહાર નીકળવા સહેજે તૈયારી, જે દુનિયાનું જે થવાનું હોય, અરે દુનિયાનું નહીં, પોતાના વ્યવહારનું, પોતાના શરીરનું જે થવાનું તે થાય, પણ પોતે આત્મસુખમાંથી બહાર ના નીકળે. જેમ વિષય સુખમાંથી બહાર આવવાની ઈચ્છા ન થાય, એમ બધી જ અનુકૂળતાઓ મળે એટલે આત્મસુખમાંથી બહાર નીકળવાની જરાય ઈચ્છા ન થાય. બહાર જઈને કરવું શું? હવે જીવવું તો શાને માટે, આપણું પોતાનું છે. એ રંગ અને એ રમત પોતાની જ, પોતાના આત્મ સાથેની રમત. બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ કે કોઈ ભોગને માટે નહીં, માત્ર પોતાનો જ રંગ આત્માનો, અને પોતાનો રંગ પોતાની ઉપર જ ચડી જાય. અને એ જે રંગ ચડે એની ઉપર ચડે જ જાય, ચડે જ